બહારના સૂત્રો ઠીક ઠીક બુદ્ધિ હોય તો બરાબર સમજી શકાય છે. આપણે એક એવા ક્ષેત્રમાં પ્રવેશ કરીએ છીએ અને એક એવા બિંદુ તરફ જઈ રહ્યા છીએ કે ગમે તેવી બુદ્ધિ હોય તો પણ બુદ્ધિના લેવલથી નહીં સમજાય, પણ એ સમજવા માટે અંતરપ્રજ્ઞા જોઈએ. શરીરમાં ચૈતન્ય છે, પણ ચૈતન્યમાં જે ઘટના ઘટે છે તેને શરીર જાણતું નથી, ઇન્દ્રિયો જાણતી નથી, અને ચૈતન્યમાં જે ઘટનાઓ ઘટે છે તેને મન પણ જાણી શકતું નથી. ઘટવાનું કેન્દ્ર અને પ્રાપ્ત થયેલ પરિધિ એ બે વચ્ચે ઠીક ઠીક અંતર છે. જ્યાં સુધી પરિધિ ઉપરથી વાત થશે ત્યાં સુધી કેન્દ્ર સુધી પહોંચાશે નહીં. શબ્દો અને તર્ક આપણા પોતાના નથી, પણ ઉચીના છે. તેમાં આપણને રસ છે, તેનો આગ્રહ છે, તેનો આપણને અહંકાર છે, અને એના ઉપર મારાપણાનું લેબલ મારીને આપણે આપણી જાતને પંડિત સ્વાધ્યાયકાર કહેવડાવીએ છીએ. ટાંકામાં પોતાનું પાણી નથી, પરંતુ બહારથી ભરેલું છે, તેમ આપણી પાસે પણ માથાના ટાંકામાં બહારથી ભરેલા શબ્દો છે. શબ્દો, વિકલ્પો, આગ્રહ, મતાગ્રહ, માન્યતાઓ, વિવાદ, સંપ્રદાયો ઊભા કરે છે. એક વખત આ શબ્દોનો મોહ છોડવો પડશે. કદાચ પદાર્થોની આસક્તિ છૂટશે, પણ શબ્દોની આસક્તિ છોડવી ઘણી મુશ્કેલ છે. મારો કહેલ શબ્દ એ પરમ સત છે એવો જે દાવો કરે છે એ સત્યથી હજારો માઇલ દૂર છે.
પરમ કૃપાળુ દેવને અંતરમાં બનતી ઘટના અને અંતરમાં પ્રાપ્ત થતી એક અવસ્થા તરફ અંગુલી નિર્દેશ કરવો છે. પૂરેપૂરું કહી નહીં શકાય કે વર્ણવી નહીં શકાય, પરંતુ અંદર જે બને છે તેને ઠીક પ્રમાણમાં સાધકે સમજવાનો પ્રયત્ન કરવો પડશે. આજથી જે ગાથાની શરૂઆત થાય છે તેની આ ભૂમિકા છે. જ્યાં સુધી આ વિચારણા ચાલે છે ત્યાં સુધી તમારી સમજ, માહિતી, તમારો સંગ્રહ, જાણકારી બધું દૂર રાખશો તો મેળ પડશે. મોટા ભાગે તમે સાંભળવા નથી પણ તુલના કરો છો. આપણે આપણને સાંભળીએ છીએ. જ્યાં સુધી તમે તમારું સાંભળશો ત્યાં સુધી તીર્થંકર દેવ આવશે તો પણ તમે તેને સાંભળી નહીં શકો. એક વખત આપણને સાંભળવાનું બંધ કરી દઈએ, આ ઘટના જે ઘટે છે તે અંદરની છે, તેના તરફ જોઈએ.
આ સૂત્રથી બહુ ચર્ચિત એવું સંકેત અથવા સમ્યક દર્શનને સમજવાનો પ્રારંભ થાય છે. કોઈ પણ રીતે સમ્યક દર્શનની સ્પષ્ટતા થઈ શકે તેમ નથી. તે સંપૂર્ણ આંતરિક ઘટના છે. જે વખતે અનુભવ થાય છે તે વખતે અનુભવ કરનાર હાજર નથી, કોઈ નોંધનાર નથી. અનુભવ થયા પછી તે સ્થૂળ ભૂમિકા ઉપર આવે છે, ત્યારે એ અનુભવને સ્મૃતિમાં લાવવો પડે છે. એ કઠિન વાત છે. શાસ્ત્રનો પાયો, આધ્યાત્મિકતાનો પાયો, સાધનાનો પાયો આ સંકેત ઉપર ઊભો છે. તમે કહો છો કે વૃક્ષ માટે બીજ અનિવાર્ય છે, બીજ વગર કંઈ પણ નહીં થાય. જેની પાસે બીજ છે તેની પાસે આખું વૃક્ષ છે. વૃક્ષ બીજમાં છુપાયેલું છે, તિરોભૂત છે, તિરોભૂત છે. બીજમાં વૃક્ષ છે, તેની ખીલવાની પ્રક્રિયા કરવાની છે. અંદર રહેલા બીજને ખીલવવા આપણા તરફથી પૂરેપૂરો સહકાર મળે તેનું નામ સાધના. સાધક બીજને ખીલવવા માટેની અનુકૂળતા કરી આપે છે. સમગ્ર સાધનાનો આધ્યાત્મિકતાનો પાયો, જ્ઞાનનો આધાર, ચારિત્ર્યનો આધાર, યોગ અને ધ્યાનનો આધાર અને વિતરાગતા તથા કેવળ જ્ઞાનનો આધાર પાયો તે સમ્યક દર્શન. ભગવાન મહાવીરની અંતિમ દેશના ઉત્તરાયણ સૂત્ર તેના 28મા અધ્યાયમાં આ 30મી ગાથામાં પરમાર્થ નિર્ણય તીર્થંકર દેવે આપ્યો છે.
ના દંશણે સ્વનાણમ નાણેણા વિણા ન હુંતી ચરણ ગુણા અગુણિસ્સ નથી મોખો નથી અમોખસ્સ નિવાણ. આ સુપ્રીમ કોર્ટનો નિર્ણય ફેરવી નહીં શકાય. સમ્યક દર્શન વગર સમ્યક જ્ઞાન હોઈ શકે નહીં. શરૂઆત દર્શનથી કરી, તત્વાર્થ અધિગમ સૂત્રમાં પહેલું સૂત્ર જ્યારે આવ્યું ત્યારે શરૂઆત સમ્યક દર્શનથી કરી. સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષ માર્ગ છે. કોઈ કોઈ ઠેકાણે શરૂઆત જ્ઞાનથી કરી છે, પરંતુ અનુભવી એમ કહે છે કે સમ્યક દર્શન એ જ્ઞાનનો ભાગ નથી, એ શ્રદ્ધાનો ભાગ છે. જ્ઞાનને સ્વચ્છ કરવાનું કામ સમ્યક દર્શન કરે છે. જ્ઞાન આપણી પાસે છે, પરંતુ સમ્યક દર્શન નથી. જ્ઞાન ઉપાધિ ઉત્પન્ન કરે છે. બહુ વિચિત્ર આ વાત છે. આટલું જ્ઞાન ન હોત તો જગતમાં આટલા મતભેદો ન હોત. ધર્મના નામે, તત્વના નામે, દર્શનના નામે, ધ્યાનના નામે, યોગના નામે રોજ એક નવી દુકાનનું ઉદ્ઘાટન થાય છે. વ્યાપારીઓ એટલા વધ્યા છે કે ગ્રાહકો માટે તાણાતાણી થાય છે. માલ લીધા પછી ખબર પડે છે કે માલ બોગસ છે. લેનાર અને દેનાર પણ બોગસ છે. જ્ઞાન તો છે, પણ એ જ્ઞાનને શુદ્ધ કરવું પડશે. તમને આશ્ચર્ય લાગશે, એ જ્ઞાનને પરિમાર્જન કરવાનું કાર્ય સમ્યક દર્શન કરે છે. જ્ઞાનને શુદ્ધ કરવા સમ્યક દર્શનની જરૂર છે. મને ખ્યાલ નથી આવતો કે તમને સમજાય છે કે નહીં, પણ સમજવું તો પડશે. સમ્યક દર્શન નથી એને સમ્યક જ્ઞાન ન હોય, આ વાતનું પ્રમાણ છે. 100 વર્ષ પહેલા આ ધરતી ઉપર આવેલા પરમ કૃપાળુ દેવે ગાયું છે કે
જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન ભાખ્યો સાક્ષી છે આગમ અહીં. બહુ સ્પષ્ટ વાત કરી છે. જ્ઞાની પુરુષની વાત ગહન નથી પણ સ્પષ્ટ છે, સરળ છે. શબ્દનો ઉપયોગ કરવો પડે માટે કરે છે, એ શબ્દથી પણ પર રહીને કરે છે. નવ પૂર્વ ભણ્યો હોય છતાં તે જ્ઞાની નથી, પણ બહુ અજ્ઞાન છે. અમે મતી કલ્પનાથી કહેતા નથી, પણ આગમોની સાક્ષી આપીએ છીએ. અમે કહીએ છીએ તેમ નથી કહેતા, પણ આગમો સાક્ષી છે. આ સત્શાસ્ત્રો છે તે સાક્ષી છે. સમ્યક દર્શન વગર કદી પણ સમ્યક જ્ઞાન ન હોય. સમ્યક જ્ઞાન વિના ચારિત્ર ગુણ વિકાસ પામી શકે નહીં. અહિંસા, સત્ય, સદાચાર, અપરિગ્રહ, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, વિતરાગના આ ગુણો છે. ગુણ એટલે આત્માની શક્તિ. જેમ સાકરમાં ગળપણ તેનો ગુણ છે, શક્તિ છે, તેમ આ બધા ગુણો ચૈતન્યની શક્તિ છે. આ બધા ગુણો અને શક્તિઓ આત્મદ્રવ્યમાં છે. કોઈ દાબડામાં કિંમતી રત્નો ભર્યા હોય, તમને ખબર પણ ન હોય અને ચાવી ખોવાઈ ગઈ હોય, અને કોઈ આવીને એમ કહે કે આ દાબડામાં કિંમતી રત્નો ભર્યા છે, તમે કહો ને કે લાવો ખોલો, અમને તો ખબર જ નથી. નાની પુરુષો દાબડામાં રહેલ કિંમતી ખજાનાની માહિતી આપે છે ને તેની ચાવી પણ આપે છે. ત્યારે હૃદયમાંથી નીકળે છે.
ઓહો ઓહો શ્રી સદગુરુ કરુણા સિંધુ આપા મર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. શિષ્ય ગદગદ થઈ જાય છે, હૃદય ભરાઈ જાય છે. આટલો મોટો ઉપકાર શું પ્રભુ, ચરણ કને ધરું, આત્માથી સૌ હીન, તમે આપી આપીને શું આપશો, છે શું તમારી પાસે? નશ્વર નાશવંત પદાર્થો છે તે પણ તમારા નહીં પણ માગી લાવેલા છે. અવસ્થા અંદરથી પ્રગટ થાય છે. ચારિત્ર શબ્દ બાહ્ય કર્મકાંડ નથી. ચૈતન્યનો બગીચો ખીલવો તેનું નામ ચારિત્ર. બગીચામાં ચંપાનો છોડ, જુઈ, ગુલમહોર, માલતી એમ જાત જાતના ફૂલો હોય છે. ચૈતન્ય એક બગીચો છે. કેટલા ફૂલોનો બગીચો? શબ્દ છે અનંત ગુણોનો બગીચો.
દર્શન વિના જ્ઞાન નથી થતું અને જ્ઞાન વિના ચારિત્ર રૂપ ગુણની પ્રાપ્તિ થતી નથી. ચારિત્ર ગુણથી રહીતને સકલ કર્મ છે રૂપ મોક્ષ નથી. અને મોક્ષ વિના નિર્વાણ પદની પ્રાપ્તિ નથી. બે શબ્દો અલગ પાડ્યા. મુક્તિ એટલે મોક્ષ ન હોય તેને નિર્વાણ પણ ન હોય. નિર્વાણ એટલે રાગદેશ હું કાયમ માટે શાંત થવું, ભવ ભ્રમણ મટી જવું, માયાનો દીવો કાયમ માટે બુજાઈ જવો, કાયમ માટે ફેસતો થઈ જવો, આ બાધાનો આધાર એકમાત્ર સમ્યક દર્શન. આ ગાથાથી સમ્યક દર્શનનું મૌલિક સ્વરૂપ વિચારવાનો પ્રારંભ થાય છે. સમ્યક દર્શન આપવા લેવાની ચીજ નથી. સમ્યક દર્શન ગાંઠિયાનું પડીકું નથી. લો તમને આપું. આજે તો તેની જાહેરાત પણ થાય છે કે આટલાને સમકિત આપ્યું, બીજા બધા ખેલ કરો પણ આ ખેલ રેવા દો. સમ્યક દર્શન આવું હોઈ શકે નહીં. સમ્યક દર્શનની ઘટના ઘટે ત્યારે હાજર તત્વ સદગુરુ છે. શાસ્ત્રો પણ તે વખતે હાજર નથી. શાસ્ત્રોએ પહેલા કામ કર્યું. જે આત્માનો અનુભવ તમને થવાનો છે, આત્મા કેવો છે તેની માહિતી સત્શાસ્ત્રો વાંચી ને શ્રુત જ્ઞાન દ્વારા તમે માહિતી મેળવી લીધી છે, પણ પ્રતીતિ થઈ નથી. સમ્યક દર્શનની ઘટના જ્યારે અંદર ઘટે છે ત્યારે માત્ર પોતે અનુભવ કરે છે અને સદગુરુ હાજર હોય છે. સદગુરુ કઈ પણ બોલતા નથી, મૌન છે. સદગુરુ બોલ્યા વગર હાજર રહે છે અને શિષ્ય કહે છે.
ઓહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. સમ્યક દર્શન શું છે, પરમાર્થ શું છે, નિશ્ચય શું છે અથવા તો વાસ્તવિક શું છે? સમ્યક દર્શનની અનેક વાતો કર્યા પછી એક નિર્ણય ઉપર આવ્યા કે પરમાર્થથી તો સમકિત આ જ છે એવો નિર્દેશ કર્યો છે, એટલા માટે અને નિશ્ચય સમ્યક દર્શન કહ્યું છે. જૈન દર્શનની પરિભાષામાં એક પરિપાટી છે, જ્યારે કંઈ પણ વાત કરે ત્યારે નિશ્ચય નહીંથી અને વ્યવહાર નહીંથી, પરમાર્થ પરમાર્થિક અને વ્યવહારિક એમ બે રીત વાત કરે, બે રીતે વાત કરે. પાણી કેવું છે તો પરમાર્થિક અપેક્ષાએ પાણી શીતળ છે, અને શિયાળામાં નાહવા માટે પાણી ગરમ કર્યું હોય તો વ્યવહારિક રીતે પાણી ગરમ છે. પાણી ગરમ દેખાય છે એ પાણી એકલાનું કામ નથી, એને અગ્નિનો સંગ થયો છે. આ સંસારમાં તમારા એકલાનું કામ નથી, તમને સંગ થયો, સંસારમાં લપેટાયા. આ સંસાર તમે ગળે બાંધ્યો છે. નાનકડા ગળામાં કૂતરું પરાણે મો નાખે પછી કેવી મૂંઝવણ થાય એને નીકળવા માટે. તમે મૂંઝાણા છો તો હશો જ, કારણ કે પરાણે મોઢું નાખ્યું ને આટલો કોણે તોડે, આટલો કોણ તોડે? દંડો લઈને કોઈ કાંઠલો તોડવા આવે તો કૂતરું ભાગી જાય. એમ સદગુરુ માયારૂપી કાંઠલો તોડવા આવે છે, પણ તમે ઊભા રહે તો ને તોડવા દો તો તોડવા દો ને, તોડવા દો ને. માયાથી માયારૂપી કાંઠલો તોડવા આવે છે, પણ તમે ઊભા રહો છો તો ને તોડવા દો તો તોડવા ને.
આ પરમાર્થ શું છે, પરમાર્થિક અવસ્થા શું છે એની વાત 111મી ગાથામાં આવી રહી છે. સમ્યક દર્શનના નિસર્ગ સમ્યક દર્શન, બીજ સમ્યક દર્શન વગેરે ઘણા પ્રકારો છે. આ ગાથામાં પરમાર્થે સમકિત કહ્યું છે. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત, વૃત્તિ રહે નિજ ભાવમાં પરમાર્થે સમકિત. આ એક અદ્ભુત ગાથા છે. ઘણા ઘણા સત્યો અને સત્યો આ ગાથામાં ધરબાઈ પડ્યા છે. આ ગાથામાં ચાર ખંડ છે, ચાર ભાગ છે, ચાર અંશ છે. એક, વર્તે નિજ સ્વભાવનો અનુભવ. બે, વર્તે નિજ સ્વભાવનો લક્ષ. ત્રણ, વર્તે નિજ સ્વભાવની પ્રતીત. ચાર, વૃત્તિ રહે નિજ ભાવમાં તો પરમાર્થે સમકિત. આ ચાર કટકા મળીને ગાથા છે. આ ઘટનાની સમાપ્તિમાં વૃત્તિ વહે નિજ ભાવમાં, લગ્ન પતિ ગયા પછી જ્યારે કહેશો લગ્ન પતી ગયા ક્યારે કહેશો, હસ્તમેળાપ થાય ત્યારે વૃત્તિ વહે નિજ ભાવમાં, એ હસ્તમેળાપ પૂછો ક્યારે મોક્ષ મળશે. વૃત્તિ વહે નિજ ભાવમાં ધ્યાન કોને કહેવાય? તો વૃત્તિ વહે નિજ ભાવમાં સાધના કોને કહેવાય? ધર્મ કોને કહેવાય? સમય કોને કહેવાય? પરમાર્થ કોને કહેવાય? તો બધાનો જવાબ એક જ છે, વૃત્તિ વહે નિજ ભાવમાં. આ મોટામાં મોટી ઘટના છે. વૃત્તિ એટલે અંદરની ધારા, વૃત્તિ એટલે પરિણતિ, વૃત્તિ એટલે ચેતનાની ધારા, વૃત્તિ એટલે રુચિ, વૃત્તિ એટલે તીવ્રતા, વૃત્તિ એટલે જ્ઞાન. વૃત્તિ શબ્દ સાંખ્ય દર્શનનો પણ છે, યોગનો પણ શબ્દ છે. ચિત્તવૃત્તિનો નિરોધ એનું નામ યોગ એમ કહ્યું. પરમકૃપાળુ દેવે અહીં આત્માની પરિણતિના અર્થમાં વૃત્તિ શબ્દ મૂક્યો છે. વૃત્તિ એટલે જ્ઞાનની ધારા, આંતરિક ધારા, ચેતનાની ધારા.
ભાગવતમાં એક સરસ વાત કરી છે, ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ રાધાને થઈ, રાધાએ શું કર્યું? જે ધારા હતી તે ઉલટાવી નાખી. ધારા શબ્દ લખી ઉલટાવી નાખજો તો રાધા થશે. ધારાને ઉલટાવવાની છે. આ કરવામાં અનંતકાળ ગયો. પરમ કૃપાળુ દેવે કહ્યું છે ને કે અનંતકાળથી આથડ્યો વિના બાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. જ્ઞાનની ધારા તો છે પણ બહાર તરફ જાય છે, એને અંદર વાળવી છે. તેને વાળવા પ્રચંડ પુરુષાર્થ જોઈશે. કોઈ પૂછે કે તમે સાધના કરો છો એટલે શું કરો છો? હજારો પ્રકારની સાધના કરતા હો પણ એટલું જ કહેજો કે બહાર જતી ધારાને અંદરમાં વાળવા માટે મથામણ કરીએ છીએ. કેટલા વર્ષો થઈ ગયા પણ ધારા બહાર જ જાય છે. વારો કે કોઈ પરઘર રમવાનો ઢાળ, પરઘર રમતા જૂઠા બોલી થઈ, દે છે ધણીને આડ, વારો રે કોઈ પરઘર રમવાનો ઢાળ.
આનંદગંજીએ સંતોને નોતરું મોકલ્યું કે કોઈ આવો ને, વારો રે કોઈ, આ પરઘર રમવાનો ઢાળ પડી ગયો છે. ઢાળ ગુજરાતી શબ્દ છે. ઢાળ ઉપર સાયકલ ચાલે તો પેડલ ન મારવું પડે, એની મેળે ચાલે. તેમ પરભાવમાં જવું આપણે માટે સડસડાટ છે. મંદિરમાં ઉભા ઉભા પ્રાર્થના કરીએ છીએ કે દર્શનમ દેવ દેવશ્ય, પણ મનમાં થતું હોય કે શેરનું શું થયું, અરે ક્યાં પહોંચી ગયો. તકલીફ નથી એમાં ઢળી શકે છે. આ મારી વૃત્તિને, મારી પરિણીતિને પર તરફ જવાની જે ટેવ પડી ગઈ છે તેને કોઈ રોકો, મને મદદની જરૂર છે. યશુ વિજયજી મહારાજ જુદા જુદા અર્થમાં કહે છે કે જીવ લાગી રહ્યો પર ભાવ મેં, સહજ સ્વભાવ લખે નહીં અપનો. પોતાનો જે સહજ સ્વભાવ છે તે લક્ષમાં લેતો નથી. બાપ જેમ દીકરાને કહે છે તેમ જ્ઞાની પુરુષ આપણને કહે છે કે અલ્યા, અમે આટલું કહીએ છીએ, અભ્યાસ નહીં પણ અનુભવ વર્તે છે. ગંભીર મુખ કરીને કહે કહીએ છીએ કે તું કેમ લક્ષમાં લેતો નથી? શું લક્ષમાં લેવાનું? સહજ સ્વભાવ, ચૈતન્યનો સ્વભાવ સહજ છે, આત્માનું સ્વરૂપ સહજ છે. ઘાટ ઘડવાના નથી, મોરના પીછા રંગવાના નથી, તેમ આત્માનો સ્વભાવ ઘડવાનો નથી. લખે નહીં અપનો સહજ સ્વભાવને તું લક્ષમાં કેમ લેતો નથી? આવું કેમ થયું? પડ્યો મોહ કે દાવ મેં? મોહના દાવમાં કુંડાળામાં આવી ગયો છે. આ વૃત્તિ આજે કુંડાળામાં છે. આ જે આત્માની પરિણતિ રુચિ જ્ઞાનની ધારા વહે છે તો છે પણ પ્રભાવમાં.
પરભાવમાં વહેતી પોતાની જ્ઞાનની ધારાને નિજ ભાવ તરફ વાળવી એ વળી ગયેલી અવસ્થાને પરમાર્થને સંકેત કહે છે. આમાં સાથે કશું રાખશો નહીં.
કયો માર્ગ તમારો, કયું શાસ્ત્ર તમારું, કયા કપડાં પહેરો છો અને કેવા વેશ પહેરો છો, જાતિ વેશનો ભેદ નહીં, કોઈ વળગાડ જ નહીં. હવે નવો શબ્દ નીકળ્યો છે વાળા, આ વાળાને વાળા છોડવા પડશે. વૃત્તિ વયે નિજ ભાવમાં આ સૌથી મોટી આધ્યાત્મિક ઘટના છે. નાની ધારા જે સતત પર ભાવમાં વહી રહી છે તેને ઉલટી કરીએ. કબીરજીએ કહ્યું, ઉલટ ચલો પહોંચ ગયે, દેખતે રહેવો રહ ગયે. આ ઉલટ ચલો એટલે જે વૃત્તિ પરભાવમાં જાય છે તેને ઉલટાવો. પ્રચંડ પુરુષાર્થ ઉલટાવવામાં જોઈએ. એક સાધુ મહારાજને પૂછ્યું કે દીક્ષા લીધાને કેટલા વર્ષ થયા, તો કહે 36 વર્ષ થયા. 36 વર્ષમાં શું કર્યું? ફરી પંચેન્દ્રિય સંવરણો ચાલુ છે. તમે સમજ્યા કંઈ? પાંચે ઇન્દ્રિયોને વિષય તરફ જતી રોકવી, આ કામ 36 વર્ષથી ચાલુ છે, પરંતુ હજુ સંવરણો થયું નથી. શંકરાચાર્યએ કહ્યું છે કે વયસ્સી મયત કામ વિકાર, ઉંમર થયા ઉંમર ગઈ પછી કામ વિકાર કેવો? એક 80 વર્ષનો માણસ તેના ગુસ્સે ગુરુને કહેતો હતો કે મારા માથામાં એટલી સ્ત્રીઓ શું ભરી છે, 80 વર્ષથી ઉંમરે તું આવી વાત કરે છે, ભગવાન ક્યારે ભજીશ? હજુ ઇન્દ્રિયો વિષયો તરફ પંચેન્દ્રિય સંવરણો હજુ પહોંચ્યા નથી. તારી વૃત્તિને અંદર વાળ.
વૃત્તિ વયે નીચ ભાવમાં આ કઈ રીતે થાય, શું પ્રક્રિયા છે, એની શું રીત અને પદ્ધતિ છે, તેના માટે આપણે થોડા સૂત્ર જોઈએ. પહેલું સૂત્ર, વર્તે નીચ સ્વભાવનો અનુભવ. ઇન પ્રેઝન્ટ વર્તમાન કા છે, ભૂતકાળ નથી. વર્તે વયે છે, વર્તમાનનો અનુભવ કરી રહ્યો છે. શેનો? નીચ સ્વભાવનો. એ માટે યથા પ્રવૃત્તિકરણ એટલે તીવ્ર વૈરાગ્યનું પરિણામ. આ પહેલી ઘટના. અપૂર્વકરણ એટલે ગ્રંથિ સુધી આવીને ગ્રંથિને ભેદવા પુરુષાર્થ કરે ને ગ્રંથિ ભેદે, પછી અનિવૃત્તિકરણમાં જ્યારે દાખલ થાય ત્યારે વર્તમાં અંતકરણની પ્રક્રિયા થાય. પછી અંતકરણમાં પ્રવેશ કરે ત્યારે દર્શન મોહિની અને અનંત બંધીના ચાર કસાય. આ પંચક એટલે પાંચે પાંચ પ્રકૃતિનો બિલકુલ ઉપશમ થઈ ગયો હોય. એક પણ દલિત કામ કરતું ન હોય. દલિકો સત્તામાં પડ્યા છે પણ તે સક્રિય નથી, કશું કરતા નથી. એવો પ્રચંડ પુરુષાર્થ થયો એ દર્શનનો આખો જથ્થો સામે પડ્યો છે ખરો, પણ કશું કરતો નથી. એ કરતો નથી એવો જ અંતકરણનો કાળ. અને આ બાજુમાં ચૈતન્યની જાગૃતિ થઈ. પાંચ પ્રકૃતિ કામ કરી ન શકે એવી સ્થિતિમાં મુકાઈ ગયો, એવી અવસ્થામાં નીર સ્વભાવનો અનુભવ થાય. જરા ધીરજથી સમજો, આ કશી સાધના કે પ્રક્રિયા નથી, કોઈ સાધના નથી. બધી સાધનાનો શાંત, બધી ક્રિયાઓ શાંત, બધા વમરો શાંત, બધું શાંત. દર્શન મોહનો આખો જથ્થો અક્રિય શાંત એવો પીરિયડ, ને બીજી બાજુમાં સજાગતા છે, જાગૃતિ છે. તે વખતે મોહ પણ શાંત, કસાયો પણ શાંત અને વિકારો પણ શાંત, આ બધા શાંત. પ્રભાવમાં જે જ્ઞાન રોકાયેલું હતું તે ત્યાંથી છૂટું કરીને આકાર જ્ઞાનનો જથ્થો સ્વભાવ તરફ વર્યો. જાણે કે જગત સંસાર છે જ નહીં, અહંકાર છે જ નહીં, શબ્દો છે જ નહીં, માત્ર નીચ સ્વભાવ. આવો જે નીચ સ્વભાવ એમાં વર્તવું એને પરમ કૃપાળુ દેવ સમકિત કહે છે. આ એક ઘટના છે.
અંબાલાલ ભાઈએ ટિપ્પણી લખી છે, આત્મસ્વભાવનો જે અનુભવ લક્ષ અને પ્રતિ વર્તે છે તથા વૃત્તિ આત્માના સ્વભાવમાં વહે છે ત્યાં પરમાર્થ સમકિત છે, પરમાર્થે સમકિત છે. આથી વધારે ટિપ્પણી અંબાલાલભાઈ લખી શક્યા નથી, પણ ટિપ્પણીને આધારભૂત બનાવી શકાય. અહીં મુખ્યત્વે પરમાર્થ સમકિત એટલે નિશ્ચય સમકિતની વાત છે. વૃત્તિ વહે નિજ ભાવમાં અને નિજ સ્વભાવનો અનુભવ આ આંતરિક પ્રક્રિયા છે. દર્શન મોહનનો ટોટલ જથ્થો 70 કરોડ સાગરકુંનો હતો, તેમાંથી 69 કરોડ સાગરકું રદ કરી નાખે છે. આ કર્મગ્રંથની પરિભાષા છે. હવે રહ્યો 1 કરોડ સાગરકુંનો જથ્થો, તેમાંથી પણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો કર્યો અને તે પણ સક્રિય ન રહે. હાજર છે પણ સક્રિય નથી, એક્શન નહીં. એ જે અવકાશ થયો એમાં જે અનુભવ થયો તે જ નિજ સ્વભાવનો અનુભવ. પોતાનો નિજ સ્વભાવમાં, પોતાના નિજ સ્વભાવમાં વર્તે અનુભવ કરે એ ધ્યાન. અનંત કાળમાં પોતે આત્મા હોવા છતાં પોતાનો અનુભવ પોતાને થયો નથી, અને એવો અનુભવ દર્શન મોહનીય શાંત થયો વર્તે નિજ સ્વભાવનો અનુભવ. એ ઘટના અંદર ઘટી, આ ઘટના અંદર ઘટે છે. કઈ ઘટના? ચિત્ર સ્પષ્ટ કરજો. બુદ્ધિના જે વાંધા સાંધા છે તે કાઢી નાખો ને બુદ્ધિને કહો જરા જપ.
નિજ સ્વભાવ જે સહજ સ્વભાવ છે એ પોતાના સહજ સ્વભાવનો અનુભવ વર્તે છે. એ અનુભવમાં શબ્દો, શાસ્ત્રો, મંત્રો કંઈ જ નથી. માત્ર નિજ સ્વભાવ સમજાય તો સમજવા કોશિશ કરજો. સમ્યક દર્શનમાં એનું જે જ્ઞાન છે તે જ્ઞાનનું જ્ઞેય નિજ સ્વભાવમાં છે, પર પદાર્થ નથી. હું શું બોલ્યો? આ ઘટના જ્યારે ઘટે છે ત્યારે તેના જ્ઞાનનું જ્ઞેય નિજ સ્વભાવ છે. કોઈ પૂછે કે શું જાણો છો ત્યારે તમે એમ કહો કે ઘણું જાણીએ છીએ. આ ઘણું જાણીએ છીએ એ ઉપાધિ છે. જ્યારે તમે એમ કહો કે અમે નિજ સ્વભાવ સિવાય કંઈ જાણતા નથી તો સમકિત. અત્યારે તો તમે નિજ સ્વભાવ સિવાય ઘણું જાણો છો. અહીં માહિતી જાણકારી અભ્યાસ નહીં પણ અનુભવ વર્તે છે. ગંભીર મુખ કરીને કહે કે આત્મા જન્મતો નથી, મરતો નથી, આત્મા ખાતો પીતો નથી. રાત્રે 11 વાગે 5-સ્ટાર હોટલમાં બેસી ખાતો હોય અને પૂછીએ કેમ આમ, તો કહે છે સાક્ષી ભાવે ખાઈએ છીએ. આ સાક્ષી ભાવ ફૂટી નીકળ્યા રાત્રે 11 વાગ્યે તને શું સૂજ્યું? અને 5-સ્ટાર હોટલમાં કોણ ખાય છે? ખાનારો અને જાણનારો જુદો છે એમ કહેશે તો જોનારો 11 વાગે ત્યાં શું કામ જુએ છે? જોવું હોય તો અંદર જો ને. પરમ કૃપાળુ દેવ બધા વાંધા કાઢી નાખ્યા. તેમણે કહ્યું કે વર્તે નિજ સ્વભાવનો અનુભવ, આને સમકિત કહેવાય. તમને તમારા સ્વભાવનો અનુભવ થયો હોય તો નમસ્કાર, વંદન. પણ ન થયો હોય તો સમકિતિ છીએ તેવો દાવો ન કરશો. અમે ફલાણા વાળા છીએ, આ વાળામાં સમકિત બેસી શકતું નથી. નિજ સ્વભાવમાં સમકિત વસે છે, સહજ સ્વભાવ લખે નહીં. આપનો પડ્યો મોહ કે દાવ મેં જીવ લાગી રહ્યો પર ભાવ મેં એમ કહ્યું કે સમકિત ન થયું હોય પણ પોતે માની લે કે અમને સમકિત થયું છે. 12 અને 15 મિનિટે જ્યારે સમકિત થયું ત્યારે ઘડિયાળ મેળવી હતી. આવા કહેવાતા સમકિતની વાત નથી.
એક વખત સમકિત થયા પછી એટલે નિજ સ્વભાવનો અનુભવ થયા પછી એ જે સ્વાદ લીધો, મજા માણી, લાવો લીધો, એ જે આનંદ માણ્યો, એ જે અમૃત પીધું, એ જે રસાયણ પીધું, એ અનુભવ કર્યા પછી તેને એમ થાય છે કે આજ આ અનુભવમાં સ્થિર રહ્યું છે. પણ સ્થિર થાય નહીં તેનું કારણ ચારિત્ર મોહનો જથ્થો વળગેલો છે. એના કારણે એ જ્યારે સક્રિય થાય ત્યારે અંદર ડામડોળ થવાથી વૃત્તિ ચલ વિચલ થાય છે. ત્યારે અનુભવ કરનાર એમ કહે છે કે જે મજા આનંદ કુમારી ઓર જ હતી હવે ડામાડોળ થવા લાગ્યો છે. તે વખતે એમ થાય છે ફરીથી એ અનુભવ ક્યારે થશે, એને કહેવાય છે લક્ષ. અનુભવ પછી શબ્દ આવ્યો લક્ષ. અનુભવ કર્યા પછી ચારિત્ર મોહનીના દલીલો ઉદયમાં આવ્યા એટલે અનુભવમાં સ્થિર રહી શકાતું નથી, પણ મજા અને આનંદ અનુભવમાં જ છે એમ લક્ષ રહ્યા કરે છે. સુરતની ઘારી ખાધી પછી ઘેંસ ખાવાનો વારો આવે તો ઘેંસ ખાય છે ખરો, પણ મજા જ ના આવે. થાય કે ખાવા જેવું તો ઓલું છે, પણ લમણે હાથ મૂકી ઘેંસ ખાવી પડે છે. નીચ સ્વભાવનો અનુભવ કર્યા પછી જ્યારે પૂર્વના બળવાર સંસ્કાર સક્રિય થાય અને તેને ડામડોળ કરે ત્યારે કોઈ પણ હિસાબે જે નીચ સ્વભાવનો અનુભવ કર્યો છે તે જ અનુભવમાં ફેર જવા જેવું છે એવું લક્ષ અંદરમાં રહ્યા કરે છે. એ પણ સમ્યક દર્શનની એક ઘટના છે. આટલી વાત સમજાય કે ના સમજાય, પરંતુ આ સમજવું જ પડશે. અને વધારે શું કહીએ, અમે દામદોટી ના આપીએ કે સમજવું પડશે, સમજવાનું કામ તમારું છે. આ 111મી ગાથામાં સંપૂર્ણપણે આંતરિક પ્રક્રિયાની વાત છે. સમ્યક દર્શનની કેવળ જ્ઞાન સુધીની નેશનલ હાઈવે, સમ્યકથી શરૂઆત અને કેવળ જ્ઞાનમાં સમાપ્ત, આ શિષ્ય કેવળ જ્ઞાન લઈને જ રહેશે. સમકિતથી ઉપાર થાય તે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એક શબ્દ લક્ષ અને બીજો શબ્દ છે પ્રતીક. ભૂલમાં કરંટને આંગળી અડે ને પૂછે કે શું થયું, કયું પડે કે પ્રતીક. કડક મીઠી ચાનો ઘૂંટડો લીધો તો ઘણા લોકો કહેશે વાહ, સ્વર્ગ જેવું સુખ માનવું. એ ઘૂંટણામાં તેમ એક વખત આત્માનો અનુભવ કરે તો જગતનો કોઈ અનુભવ ગમે નહીં, બધું જ ફીકું લાગે. માટે સમગ્રસી એમ જ કહે છે કે અમને ઇન્દ્રપદ જોઈતું નથી અને ચક્રવર્તીની સાહેબી પણ જોઈતી નથી. ગઈ દીનતા સબીરી અમારી પ્રભુ, તું જ સમકીતી દાન મેં. ભગવાન આપે પણ સમ્યક દર્શન આપ્યું છે એટલે બીજું કંઈ જ ગમતું નથી. ફરી ફરીને ત્યાં કારણ કે એવો સ્વાદ મળ્યો અને અવર્ણીય અનુભવ મળ્યો પ્રતિદિન.
હે પ્રભુ, હે પ્રભુ, શું કહું દીના નાથ દયા, હું તો દોષ અનંતનો ભાજન છું કરુણા, શુદ્ધ ભાવ મુજ માં નથી સર્વ તુજરો, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરો, નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉરમાય, આપ તણો વિશ્વાસ દ્રઢ ને પરમાંદરના, જોગ નથી સતસંગનો નથી સતસેવા જોગ, કેવળ અર્પણતા નથી નથી આશ્રય અનુયોગ, હું આમર શું કરી શકું એવો નથી વિવે, ચરણ શરણ ધીરજ નથી મરણ સુધી નીચે, અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, અંશ નયે તે સ્નેહનો न मळे परम प्रभा अचल रूप आसक्ति नहीं नहीं विरह नौता कथा लभ तुज प्रेम ने नहीं तैनो परिता भक्ति मार्ग प्रवेश नहीं नहीं भजन दृढ़ भान समझ नहीं निज धर्म ने नहीं शुभ देश स्थान काल दोष कड़ी पीठ नहीं मर्यादा धर्म कोय नहीं व्याकुलता जो प्रभु मुझ कर्म सेवा ने प्रतिकूल जे ते बंधन नथी त्या देहेंद्रिय माने नहीं करे बाय पर राज तुज वियो स्फुरतो नथे वचन नयन यमनाय नहीं उदासन भक्ति तेम गृहादिक माय अहम भाव थे रहित नहीं स्वधर्म संचय नाय नथी निवृत्ति निर्मल पणे अन्य धर्म निकाय एम अनंत प्रकार थी साधन रहित हूँ नहीं एक सद गुण पण मुख बताऊ सुन केवल करुणा मूर्ति छो दिन बंधु दिन नाथ पापी परम अनाथ छो ग्रहो प्रभु जी अनंत काल थी आथड़ियो विना भान भगवान सेव्या नहीं गुरु संत ने मुक्यो नहीं अभिमान संत चरण आश्रय विना साधन कराने पारन ते थी आमियो उग्यो नंस विवे सौ साधन बंधन तया रहो न कोई उपाय सत साधन समझो नहीं क्या बंधन सो जाए प्रभु प्रभु लय लागे नहीं पढ़ो न सद गुरु पाय लिखा नहीं निज दोष तो करिए कौन उपाय अधमा धम अधिको पते सकल जगत माहूं ए निश्चय आव्या विना साधन कर से सुन पड़ी पड़ी तुज पद पंकज फरी फरी मागू सद गुरु संत स्वरूप तुज ए दृढ़ता करी दे पड़ी पड़ी तुज पद पंकज फरी फरी मांगू सदगुरु संत स्वरूप तुझ ए दृढ़ता करी दे हे प्रभु हे प्रभु सु कहूं दीनानाथ દયાળ હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા યમની યમ સન જમ આપ કેયો પુનિત્યા ગવિરાગ અથાગ લયો વનવાસ લિયો મુખ મૌન રહ્યો દ્રઢ આસન પદ મલગાય દિયો મન પૌન નિરોધ સ્વબોધ કિયો અઠ જોગ પ્રયોગ સુતાર ભયો જપ ભેદ જપે તપ ત્યોહી તપે ઉરસે ઉદા શિલહી સબ પે સબ શાસ્ત્રન કે નય ધારે મત મંડન ખંડન ભેદ લિયે વહ સાધન બાર અનંત કિયો તદપિ કછુ હાથ અજુ ન પર્યો અબ ક્યોન વિચારત હૈ મન સે કછુ ઓર રહાઉ ન સાધન સે બિન સદગુરુ કોયન ભેદ લહે મુખ આગલ હૈ કહ બાત કહે કરુણા હમ પાવત હૈ તુમ કે વહ બાત રહે સુગુરુ ગમ કે પલ મેં પ્રગટે મુખ આગલ સે જબ સદગુરુ ચરણ સુપ્રેમ બસે તન સે મન સે ધન સે સબ સે ગુરુદેવ કિયા ન સ્વ આત્મ બસે તબ કારજસી દબને અપનો રસ અમૃત પાવહિ પ્રેમ ઘનો વહ સત્ય સુધા દરસાવહિંગે ચતુરાંગુલ હૈ દગ સે મિલ હૈ રસદેવ નિરંજન કો પીવહી ગહી જોગ જુગો જુગ સો જીવહી પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ ભેદ સૂર બસે વહ કેવલ કો બીજ જ્ઞાની કહે નિજ કો અનુભવ બતલા દિયે નિજ કો અનુભવ બતલા દિયે
હે ભગવાન હું બહુ ભૂલી ગયો ને તમારા અમૂલ્ય વચનોને યાદ કર્યા નહીં લક્ષમાં લીધા નહીં તમારા કહેલા અનુભવ વચન નું
હે ભગવાન હું બહુ ભૂલી ગયો મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં તમારા પ્રણીત કરેલા ઉત્તમશીલને સેવ્યું તમારા કહેલા દયા શાંતિ ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં હે ભગવાન હું ભૂલ્યો આથળ્યો રઝળ્યો અને અનંત સંસારની વિટંબામાં પડ્યો છું હું પાપી છું હું બહુ મદોત્મક અને કર્મરતિ કરીને મલિન છું. હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંત થયો છું, મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા, હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગૃહ છું. મારા અપરાધ સહિત હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સજાનંદી, અનંત જ્ઞાની, અનંત દ્રષ્ટિ અને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી સમાચાવું છું. એક પળ પણ તમારા કલા તત્વની શંકા ના થાય, તમારા કહેલા રસ્તામાં અવરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થવું. એ સર્વજ્ઞ ભગવાન, તમને વિશે શું કહું, તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પ્રસાદથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.